આજ મેં આ હુકમ લઈ લીધું ખબર તમને, હવે મારે સીધા બગસરા વચરામત શરૂ કરવા છે. અને પહેલા દાડે આ વચરામત આવું લો ગહન, તો પહેલા દાડે જ બધા બોલ્ડ નક્કી કરે સ્વામી વચરામતની કથા શરૂ કરી પહેલા આપણે ક્યાંક આડોળું થઈ જવું. એટલે મેં કીધું તમે તો બેહવાના જ હતા મને ખબર હતી, એટલે મેં લઈ લીધું. હવે સાતમું વચનામૃત, બહુ મસ્તીનું વચનામૃત, નિમિક્ષાણ ક્ષેત્રનું. મારે કે નિમિક્ષાણ ક્ષેત્ર કોને કહેવાય, કોઈ સ્થાન નહીં બતાવતા, ભગવાનને એકાંતિક સંતને જ મહારાજ નિમિક્ષાણ ક્ષેત્ર કહે છે. અદભુત વચનામૃત આપણે હવે બગસરા મહોત્સવમાં પ્રારંભ કરશું. એની સાથે આપણે અહીંયા છાવણીને ભક્તજનો વિરામ આપીએ છીએ. હજુ આપણા ઘણા બધા કાર્યક્રમો, બ્રહ્મનિષ્ઠ સંતોની વાણી આપણે સાંભળવાની છે, ભક્તોના પ્રવચન સાંભળવાના છે. તો બધા ભક્તો પોતપોતાનું સ્થાન જાળવી રાખે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી પૂજ્યપાદ મહારાજશ્રી પૂજ્યપાદ લાલજી મહારાજ એમના રૂઢ આશીર્વાદથી આ દર વર્ષે આવી છાવણી થતી રહે છે. તમારી જેવા બધા ભક્તો એ છાવણીમાં લાભ લેવા માટે આવે છે, એથી હૃદયમાં ખૂબ આનંદ થાય છે. પણ ભક્તો, હકીકત કહું છું કે મારા ભાગમાં વચનામૃત ગ્રંથ આવ્યો હતો. વચનામૃત ગ્રંથ ભગવાન સ્વામિનારાયણ એની કૃપા ભળે તો જ સમજી શકાય ને સમજાવી શકાય. તમારી અંદર કૃપા ન ભળે તમે ઊભા થઈને અહીંયા જાઓ, અમારી અંદર કૃપા ન ભળે તો અમે વચનામૃતની બહાર ન નીકળી ગઈએ. એટલો ગહન આ વિષય છે. આ તો ગુજરાતીમાં લખેલો વેદ છે, ગુજરાતી ભાષામાં લખેલો વેદ છે, પરંતુ તેમ છતાંય મહારાજની કૃપાથી અને એની જેવી ઈચ્છા હશે એવી રીતે તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાંય કોઈ જગ્યાએ ખોટ રહી ગયો હોય ને, તમને આના કરતાં સ્પષ્ટ કોઈ જગ્યાએ સમજાણું હોય ને ઓછું સમજાણું હોય તો અમારી જેવા નાના સાધુને આપ સર્વે માફ કરી દેજો. પૂજ્યપાદ કેવલેશ્વર સ્વામીએ, પૂજ્યપાદ પૂર્ણેશ્વર સ્વામીએ અને અન્ય નાના તમામ સંતોએ પણ તમને બધાને મહારાજ સમજાય અને આપણા બધાના ઉપર મહારાજ રાજી થાય એટલા માટે એમને પણ મહારાજ જેવી જેવી પ્રેરણા કરી તેવી તેવી વાણીથી હરિલીલામૃત, ઘનશ્યામલીલામૃત અને અન્ય પ્રવચનો સંભળાવ્યા છે. એમાંય ભક્તજનો કોઈ જગ્યાએ ક્ષતિ રહી હોય તો એ ક્ષતિને નહીં ગણતા આમાંથી કંઈક સારું પણ આવ્યું હશે. એ સારું જેટલું દેખાણું હોય એટલું બધું સ્વીકારી અને એને જીવનમાં હંગરી રાખજો તો આ મરણની મૂડી બની જાહે. જ્યારે એકી મૂડી કામ નહીં લાગે ને તે દાડે આ તિજોરી ખોલવા થાય. માટે ભગવાનના ભક્તો, આને જીવનમાં સંઘરી ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એવું ખૂબ જ કરી લેજો. વાલા ભક્તો, આપ સર્વે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એવી પ્રાર્થના કરજો, શ્રીજી મહારાજ બધાએ સંતોને જે શક્તિ આપેલી છે એ શક્તિ એમને રીઝવવા માટે જ ઉપયોગ થાય. એમના સ્થાને બિરાજમાન પૂજ્યપાદ આચાર્યજી મહારાજ, પૂજ્યપાદ લાલજી મહારાજ એમને વહાલા સંતો અને ભક્તો એને રીઝવવા માટે જ ઉપયોગ થાય, પણ એ શક્તિનો ઉપયોગ બીજે ન થઈ જાય એવી સદમતી મહારાજ કાયમ આ સંતોને આપે એવી આપ સર્વ મહારાજને પ્રાર્થના કરજો. અને હું ભક્તો એમ માનું છું આ તબક્કે આવી પ્રાર્થના શ્રીજી મહારાજને કરવી બહુ જ જરૂરી છે, કારણ કે અત્યારે આજે સંતો દેખાય છે એના માધ્યમથી આ સત્સંગને ઘણું જ કાર્ય થઈ શકે એમ છે અને એના ઉપર સત્સંગની ઘણી મોટી જવાબદારી આવેલી છે. એની અંદર જો માયા ભાગ ભજવે તો ભક્તો અત્યારે ખારા સમુદ્રમાં મીઠી વીરડી જેવું જે સુખ પ્રાપ્ત થાય છે એ જૂટવાઈ જાય એવું ન થાય. એટલે મહારાજને ખાસ ખાસ પ્રાર્થના કરજો કે મહારાજ આ બધા સંતોને સદૈવને માટે નિર્મળ બુદ્ધિ આપતા રહેજો, આપના ગુણાનવાદના માધ્યમથી હજારો લાખો લોકોને આપનું સ્વરૂપ સમજાવતા રહે અને કોઈ જગ્યાએ બંધાય નહીં એ અનેકને તારણ પોતે પાછા તરે એવી કૃપા દ્રષ્ટિ કરજો, ને તો તારનારો પણ ઘણી ફેર ડૂબી જતો હોય છે. તો એવી સ્થિતિ ક્યારેય પણ નિર્માણ ન થાય અને આપ એ સર્વે સંતો પર ખૂબ જ રાજી રહો એવી મહારાજને ખૂબ હૃદયથી ભગવાનના ભક્તો પ્રાર્થના કરજો કે આમાંથી કોઈ પણ સંતોને ક્યારે પણ કોઈ પ્રકારનો દોડ ન ચડે એવી પણ મહારાજને આપ સર્વે પ્રાર્થના કરજો. અને વાલા ભક્તો, તમે બધા ખૂબ જ સંતોનો મહિમા સમજો છો, સંતો પણ હરિભક્તોનો ખૂબ જ મહિમા સમજે છે અને બંને પક્ષ પૂજ્યપાદ આચાર્ય મારનો પણ ખૂબ જ મહિમા સમજે છે અને એ બધા જ મળી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો ખૂબ જ મહિમા સમજે છે. બસ એ જ સત્સંગનું સુખ છે, એ સુખ લેશ માત્ર ઓછું ન થાય. મહારાજને પ્રાર્થના કરી મહારાજ અમારું બાકીનું તમારું બધું જ લૂંટી લ્યો હોય તો બધું લૂંટી લેજો, પણ અમારું આ સત્સંગનું સુખ એના પર કોઈની દ્રષ્ટિ ન પડી જાય, કુદ્રષ્ટિ ન પડી જાય એવી કૃપા દ્રષ્ટિ કરજો એ મારને પ્રાર્થના કરીએ. અને વાલા ભક્તો, તમે મહિમા સમજો છો એવો સમજો, પરંતુ એટલું અમારું નિવેદન છે, આ બધા મંડળોની અંદર જેટલા જેટલા મોટેલા સંતો છે એના હૃદયની અંદર એક તાન છે કે સિજમારના સમકાલીન સમયમાં સંતો ભક્તોએ લાખો લોકોને ભગવાન ઓળખાવા માટે જેવું જીવન જીવાન ગુજાર્યું એવું જીવન આપણે ગુજારી અને મારે રીઝવવા છે. માટે તમને બધાને એવું અમારું નિવેદન છે કે આજ પછી ક્યારેય પણ અમોને કોઈ બીજા સંતોને ઉપમા નહીં આપશો. તમને એવું સમજાણું છે કે બધા સંતો મોક્ષને માર્ગે ચાલે છે અને ચલાવશે, બસ એથી અધિક કાંઈ નથી જોતું. આ મારી અંતરની પ્રાર્થના છે. એની પાછળ ભક્તો, તમારી ભાવનાઓ સમજું છું, પણ કારણ એટલું છે કે આવી ઉપમા જગતમાં બહુ અપાણે છે, એથી લોકો બહુ જ દાઝેલો સમાજ છે. આ સમાજ બહુ જ દાઝેલો છે, અને એ ઉપમા સાંભળી અને અહીંયાથી પણ એને અનુભવથી આવીને એમનો દૂર જો જતો રહેશે તો કોઈક મુમુક્ષ તરેવો હશે એ પણ નજીક નહીં આવે. માટે એવું આપણે થવા દેવું નથી. આપણે શ્રીજ મહારાજ સુધી આપણે પણ પહોંચીએ અને બીજા હજારો લાખો લોકો પહોંચાડે એવો નિર્મળ પ્રયાસ આપણે કરવાનો સાથે મળીને. હૃદયથી મહિમા ભક્તો, આ બધા સંતો તમને મુક્ત સમજે છે અને તમે પણ સંતોને મુક્ત સમાન સમજતા હો. અને હકીકત છે, સામાન્ય જીવ હોય તો આ લેવલ સુધી રહી જ ન શકે, આ લેવલમાં આવી જ ન શકે. આ એકી જીવાત્મા સામાન્ય તો નથી જ, પરંતુ એ હૃદયગત મહિમા સમજી અને આપણે બધા સાથે મળી શ્રીજી મહારાજ રાજી કરવા માટે સત્સંગ કરશું તો શ્રીજી મહારાજ ખૂબ જ રાજી થશે અને અંતે આપણે બધા મહારાજ સુધી પહોંચશું મહારાજના ચરણારવિંદમાં. અંતમાં પ્રાર્થના કરીએ છીએ, હે મહારાજ, કાલા ઘેલા તો અમે બધા તમારા છીએ. માલિક, અમારા કોઈનાથી નાની મોટી ભૂલ થતી હોય અને આપ નારાજ થતા હોવ એવું થતું હોય, તેમ છતાં મહારાજી દિવ્ય બુદ્ધિ આપજો જેને કારણે આપ નારાજ થાય એવી અમારી કોઈ ક્રિયા જ ન થાય. અને મહારાજ, આપના બાળકની અંદર કોઈ ભૂલ હોય તો એ ભૂલને ભૂલી જાય. અહીંયા જેમ સાથે બેઠા છીએ એમ આપના ધામમાં પણ અમને સાથે બેસાડી મહારાજ તમારી મૂર્તિનું અખંડ સુખ આપજો એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી.
અધર્મ સર્ગો ઉત્ખનનસ્ય કર્તા ધર્માન્વયસ્યાધિક પુષ્ટિ કર્તા સપ્રિયતા મે ખિલ પાપ હર્તા હરે સ્વભક્તે સહ દુઃખર્તા. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની.
વાલા ભક્તજનો, સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તેમજ વડતાલ પીઠાધિપતિ આપણા સર્વ કોઈના ગુરુ પરમ પૂજ્ય ધર્મધોરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, તેમની આજ્ઞા અનુરૂઢ આશીર્વાદથી તેમના અધ્યક્ષપદે પૂજ્યપાલ લાલજી મારના ઉપાધ્યક્ષપદે અદ્ભુત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વાલા ભક્તજનો, જે ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણની સ્વયંની વાણી વહેલી છે એવો અદ્ભુત વચનામૃત ગ્રંથ છે, એને 175 વર્ષ જ્યારે પૂર્ણ થતા હોય ત્યારે બગસરાની અંદર રહી અને હજારો ભક્તોને ભગવાન ઓળખાવતા એવા પૂજ્યપાદ ગુરુતુલ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, ગુરુબંધુ પૂજ્ય વિવેક સ્વામી, પૂજ્ય મુક્ત સ્વામી આદિકને સંકલ્પ ઉઠ્યો કે આપણે આવો કંઈક ઉત્સવ કરીએ એમ. ને તો ભક્તો, આ ગ્રંથ તો ગઢપુરમાં મહદઅંશે લખાયો છે, વડતાલમાં લખાયો છે, લોયામાં લખાયો, કારિયાણીમાં, સારંગપુરમાં, પંચાળામાં, અમદાવાદમાં, એ કોઈને સંકલ્પ ન ઉઠ્યો અને પૂજ્યપાદ સ્વામીને સંકલ્પ ઉઠ્યો અને એ સંકલ્પના માધ્યમથી હજારો લોકો આ ગ્રંથને વાંચીને સમજી શક્યા, હજુ પણ સમજશે. ખરેખર અદ્ભુત ગ્રંથ છે, એવો જ અદ્ભુત મહોત્સવ એનો પ્રારંભ થયો પૂજ્યપાદ મહારાજ શ્રી કાલે પધાર્યા. અનભક્તજનો, આ મહોત્સવ જરૂર ને જરૂર સફળ થશે, કારણ કે હજારો ભક્તોનામાં પુરુષાર્થ નિસ્વાર્થ ભાવથી ભળેલો છે અને બગસરા અમરેલી સરદાર એમની જે એકતા છે એનો નમૂનો છે. અનભક્તજનો, એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યાં ધર્મ અને સંપ બે હોય ત્યાં કદી પણ પરાજય ન હોય, ત્યાં વિજય જ હોય. અનભક્તો, આ સંપ અને એકતા એનું તાદૃશ્ય દર્શન થઈ રહ્યું છે. જો કે વચનામૃત ગ્રંથની બાબતમાં મારે કંઈ કહેવું એ બહુ અઘટિત છે, કારણ કે વચનામૃત ગ્રંથ એ સાગર છે, એની મહત્તા કોઈ એમ કહે તમે કહો તો કહેનારની દિશા કેવી થાય ખબર તમને? મૂંગાની પાસે આવીને કોઈ એમ કે આ સાકરનો ગાંગડો ખાવ અને પછી એનું વર્ણન કરો આ કેટલો ગળ્યો છે, તો સાકરના ગાંગડાનું મૂંગો જે વર્ણન કરી શકે એ કોઈ પણ વ્યક્તિ આ ગ્રંથની એવી રીતે મહત્તા કહી શકે. મૂંગો કદી પણ સાકરના ગાંગડાનું વર્ણન ન કરી શકે એમ સમ્યક પ્રમાણમાં ગ્રંથની કોઈ પણ મહત્તા ગાઈ ન શકે, એટલો અદભુત આ ગ્રંથ છે. પરંતુ તેમ છતાંય શ્રીહરિના ચરણોમાં વારંવાર પ્રાર્થના કરી પૂજ્યપાદ મહારાજ શ્રી એના ચરણોમાં વંદન કરી, લાલજી મહારાજના ચરણોમાં વંદન કરી, ગુરુતુલ્ય પૂજ્યપાદ અમરેલી નિવાસી ભક્તિ સંબોધા સ્વામી, પૂજ્યપાદ લક્ષ્મીપ્રસાદ સ્વામી, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો એના ચરણોમાં વંદન કરી આશીષ માગી અનભક્તજનો ભગવાન જે સુજાડે તેવી રીતે આ ગ્રંથને સમજાવવા માટે પ્રયાસ કરશું. પણ વચનામૃત ગ્રંથ એટલે ગહન ગ્રંથ છે. વચનામૃતને બીજા શબ્દમાં જો વર્ણવવો હોય તો એમ કહી શકાય કે ગુજરાતી ભાષાની અંદર સરળતાથી રજૂ થયેલું વેદાંત છે. બહુ સાચું તમને કહું છું. અમે જ્યારે અભ્યાસ કરતા હતા ને એ વખતે એકવાર અમને ગુરુજી ભણાવવા માટે આવ્યા, મહાચૈતન્ય પ્રભુના સાધુ હતા, પણ બહુ મોજમાં. અમે પ્રશ્ન કર્યો, ગુરુજી આટલા બધા મોજમાં કેમ છો? ત્યારે એમના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે આજ મોજમાં કેમ ન હોઉં, આજ હું સ્વામી વચનામૃત વાંચીને આવ્યો છું, મોજમાં કેમ ન હોઉં? તમે કલ્પના કરો, મહાચૈતન્ય પ્રભુના સાધુ. પછી કે સ્વામી વેદાંત ભણો તોય ભલે, ન ભણો તોય ભલે, પણ વચનામૃત ભણજો, વચનામૃત વેદનો પણ સાર છે. આટલી મહત્તા ગ્રંથની છે ભક્તો, એ ગ્રંથને ગાવા માટે આપણે પ્રયાસ કરશું. મનની વૃત્તિ એકાગ્ર કરવા પ્રયાસ કરજો તો ખરેખર મોજ આવશે. વચનામૃત એટલે ઘારીનું ભોજન છે, પચે તો રોગ માત્ર કાઢી નાખે, ન પચે તો એક ઘારી પણ ખાઈ ન શકાય, એ સ્થિતિ એટલે વચનામૃત. વાલે ભક્તો, વચનામૃતને આપણે સારંગપુરનું 7માંથી પ્રારંભ કરવા માંગીએ છીએ, કારણ કે સરદારમાં દર વર્ષે જે છાવણી થાય છે તેમાં આ વર્ષમાં અંત્ય પ્રકરણ પૂર્ણ કરી સારંગપુરના 6 વચનામૃત પૂર્ણ થયા હતા, એટલે 7મા વચનામૃતથી પ્રારંભ કરશું, એટલે લિંક એમને એમ જળવાઈ રહે. તો શાંતિથી પ્રથમ આપણે વાંચીએ, બધા સાંભળજો, પછી એના ઉપર આપણે વિવરણ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણવદી એકાદશીની દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સરસ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી અને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી છે, જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નિમિક્ષારણ્ય ક્ષેત્ર જાણવું. એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે 10 ઇન્દ્રિયો છે એમ જાણવું, અંતે ઇન્દ્રિય રૂપી જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બુઠ્ઠી થઈ જાય તેને નિમિક્ષારણ ક્ષેત્ર જાણવું, તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા આદિ જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામે, એવું જે નિમિક્ષારણ ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું,
અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિય રૂપી જે ધારા તે બુઠ્ઠી થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયને વિષય ક્યાંય પ્રીતિ રહે નહીં. અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે, પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોટે નહીં. જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વિંધીને માહી પ્રવેશ કરી જાય છે, અને જ્યારે પાછું કાઢ્યું પણ નિસરે નહીં, અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે, પણ જેમ ફળ સોતું ભીતને વિશે ચોંટી જાય છે તેમ ચોંટે નહીં. તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુઠ્ઠીઓ થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં, અને થોથાની પેઠી ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હઠે એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમ રૂપી નિમિક્ષારણ ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણ ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. જોરદાર મહારાજા વચનમતમાં વાત કરી રહ્યા છે. જોકે ભક્તો, આમ ગણો તો પરમાત્મા સુધી આત્માને નહીં પહોંચવા દેવામાં આ બેનો જ હિસ્સો છે. કોનો? ઇન્દ્રિયોનો, અંતસ્કરણનો, મનનો. ઇન્દ્રિયો અંતસ્કરણની આગળ ભલ ભલા પરાજય પામી જાય છે. મહારાજે પણ સારંગપુરના પહેલામાં કીધું, જીતમ જગત કેન મનોહિયન, સિજ મહારાજના શબ્દો. મહારાજ કે આખી દુનિયા જીત્યું અને હું વિજેતા કહેતો જ નથી. બોલો મહારાજ, કે અમે તો એને વિજેતા કહીએ છીએ જેણે મન જીત્યું, પોતાના મન ઉપર કાબુ લગાવ્યો. મહારાજ કે એને અમે વિજેતા કહીએ છીએ અને એની જ અમને મહત્તા સમજાય છે. સિજ મહારાજના જે શબ્દો છે ભક્તો, એને સમજવા જો પ્રયાસ કરીએ તો એનું હાર્દ આપણને પકડાય એવું છે. મહારાજ કે દુનિયાના વિજયને વિજય મેં માનતા જ નથી, શું કામ નથી માનતા? તો મહારાજ કે દુનિયાની સામે જે વિજય પ્રાપ્ત કર્યો એ ક્યાં સુધી ટકવાનો? દેહ નાશવંત, દેહ સંબંધી પદાર્થ નાશવંત, જગત નાશવંત. તો નાશવંત પદાર્થ ઉપર જેમણે વિજય પ્રાપ્ત કર્યો ને વિજેતા કેમ કહેશો? મહારાજ કે વિજય પ્રાપ્ત કર્યા પછી પણ એક દાડો તો હાથમાંથી છટકી જવાનો વિજય છે. વિજય એને કહેવાય કે એકવાર પ્રાપ્ત થયા પછી પરાજયને શક્યતા જ ન હોય, જ્યાં પરાજયને પ્રવેશ જ ન હોય એને વિજય કહેવાય. અને મહારાજ કે એવો વિજય તો ક્યારે થાય? તો મન ઇન્દ્રિયો જીતાય ત્યારે થાય. તો મન અને ઇન્દ્રિયો જીતાય ક્યારે? એવો જ એનો મુખ્ય પ્રશ્ન છે. મહારાજ કે મનોમય ચક્રની ધારા કુંઠિત થાય એ જ મોક્ષનો હેતુ છે, એને નિમિક્ષારણ ક્ષેત્ર કહેવાય. પછી પ્રશ્ન પૂછે, મહારાજ મન કોને કહેવાય, એની ધારા કોને કહેવાય? એનું મહારાજ વિભાજન કર્યું કે મનોમય ચક્ર એટલે મનને જાણવું, એની ધારા એટલે ઇન્દ્રિયોને જાણવી. અને નિમિક્ષારણ ક્ષેત્ર કોને જાણવું? તો મહારાજે કોઈ સ્થાન ન બતાવ્યું. ભક્તો બહુ સમજવા પ્રયાસ કરજો, મહારાજ કોઈ સ્થાનનો નિર્દેશ ન કર્યો. નહીં દ્વારિકા, નહીં મથુરા, નહીં ગોકુળ, નહીં અયોધ્યા, નહીં છપ્પૈયા, કોઈ સ્થાનનો મહારાજ નિર્દેશ ન કર્યો. મહારાજ કે સ્થાનની સાથે જીવાત્માને મોક્ષનો સંબંધ છે જરૂર, પરંતુ એ કેવી રીતે સંબંધ છે? તો કે સ્થાનની અંદર પણ ક્યાં તો પરમેશ્વર પધાર્યા હોય, યા તો પરમેશ્વરના એકાંતિક સંતોની ત્યાં પધરાવણી થઈ, એને અવલંબન કરી સ્થાનની મહત્તા છે, નહીં કે એ કેવળ ધરતીની મહત્તા છે. દાખલા તરીકે છપ્પૈ આપણે જઈએ, શું કામ મહત્તા છે? મહારાજ ત્યાં પ્રગટ થયા માટે સ્થાનની મહત્તા છે. આજે કોઈ ગોકુળ વૃંદાવન જાય શા માટે મહત્તા છે? ભગવાન ત્યાં પધાર્યા માટેની મહત્તા છે. તમે વિચારો, 300 વર્ષ પહેલાનું શાસ્ત્ર કોઈ પણ ખોલો, કોઈ જગ્યાએ છપૈયાનું નામ છે? ક્યાંય જોવા મળે છે? નથી મળતું. શું કામ? એ સ્થાનની આટલી બધી મહત્તા હતી તો કેમ એનું નામ જોવા નથી મળતું? એ સ્થાનની મહત્તા પરમાત્મા પધાર્યા માટે થઈ. ગોકુળ વૃંદાવન 5000 વર્ષ પહેલા દ્રષ્ટિ નાખો એની મહત્તા કોઈ જોવા નહીં મળે. શું કામ નથી મળતી? એ સ્થાન સ્વયં જેટલું મહાન હતું તો 5000 વર્ષ પહેલાના અનેક ઉલ્લેખ હોવા જોઈએ કેમ નથી? કારણ એની મહત્તા ભગવાન કૃષ્ણ પધાર્યા ત્યારથી થઈ. ટોડલા આપણે યાત્રા કરવા જઈએ, શું કામ? ગોપાળાનંદ સ્વામી ત્યાં પધાર્યા માટેની મહત્તા છે. એટલે હું તમને એ લાઈન ઉપર લઈ જવા માંગુ છું કે પ્રથમ આપણે એમ કહ્યું કે કોઈ સ્થાનની મહત્તા ન બતાવી, એટલે આપણા મનમાં એક વસ્તુ એવી પણ પ્રવેશ કરવા શક્યતાઓ ધરાવે છે કે પછી ગોકુળ હોય કે વૃંદાવન હોય કે મથુરા હોય કે ગઢપુર હોય કે વડતાલ હોય, એમાં કાંઈ નથી એવી એક શક્યતા અંદર ઘરી ન જાય એટલા માટે વાત હું તમને બતાવી રહ્યો છું કે તે સ્થાન બહુ જ મહાન છે. પણ કેમ મહાન છે? તો કે એનું કારણ કાં તો પરમેશ્વર અને કાં તો પરમેશ્વરના એકાંતિક સંતો ભક્તો એના ત્યાં પગલા પડેલા છે માટે સ્થાન મહાન બન્યું છે. યદ પદે તીર્થ જાતમ, એવા ભગવાનના એકાંતિક સંતો કે સ્વયં પરમેશ્વર પધારે ત્યારે એ સ્થાનની મહત્તા હોય છે. અહીંયા સ્થાન કરતા વ્યક્તિને પ્રાધાન્ય આપ્યું છે, કારણ કે વ્યક્તિને લઈને સ્થાનનું ઉપાર્જન થાય છે, સ્થાનને લઈને વ્યક્તિનું ઉપાર્જન નથી થતું, એમ સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીને વાતમ લખ્યું. સ્વામી કે ખરેખર આ સંતના માધ્યમથી તીર્થ સર્જાય છે, શાસ્ત્રી સર્જાય છે, મંદિરો સર્જાય છે અને સાધુ થાય છે, પણ એ ચારના માધ્યમથી ખાચો સાધુ તૈયાર નથી થઈ શકતો. સમજવા પ્રયાસ કરો, શાસ્ત્રના માધ્યમથી સાચો સાધુ તૈયાર નથી થતો એનો મતલબ કે શાસ્ત્ર સ્વયં કશું કરવા સમર્થ નથી, એને પણ કોઈક સમજાવનાર હોય ત્યારે સમજી શકાય છે. એટલા માટે અહીંયા વ્યક્તિની મહત્તા ખૂબ જ મોટા પ્રમાણમાં આપી છે અને સંતની મહત્તા આપી. ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચો તો પણ ખ્યાલ આવે. સ્વામી કે ભગવાનની મૂર્તિની સામે 100 વર્ષ સુધી બેઠો રહે, ઊભો રહે, પરંતુ જીવની અંદર વાસનામય જે સ્વભાવો પડેલા છે એ વાસનામય સ્વભાવ કદી જાય નહીં, એને કાઢવા હોય તો વચ્ચે સંત જોઈએ. ભક્તો, સંતની વ્યાખ્યા બરાબર સમજવા પ્રયાસ કરજો. સંત એટલે ફક્ત ભગુ વસ્ત્ર નહીં માનશો, જેની અંદર સાધુતા ભરેલી છે, જેના જીવનમાં ભગવાનની ઉપાસના ભરેલી છે એને સંત સમજવા. અને ભક્તો, બીજી ભાષામાં કહીએ તો સંત ક્યારેક શ્વેત વસ્ત્રમાં પણ હોઈ શકે અને શૈતાન ક્યારેક ભગવા વસ્ત્રમાં પણ હોઈ શકે. પૂજ્યપાદ ભક્તિ સંબોધા સ્વામીએ સવારની કથામાં વાત સુંદર બતાવી હતી કે કલ્યાણજી ભગત ગ્રહસ્થ ભક્ત હતા, પરંતુ એના જોગમાં આવે સંસાર છૂટી જાય. તમે કલ્પના કરો, એના જોગમાં આવે સંસાર છૂટે, 18 18 ને સાધુ કર્યા. તો અહીંયા મહારાજ એવું કહેવા માંગે છે, કેવી કેવી અદભુત વાત મહારાજ કરી. મહારાજ કે તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજે એ આદિ જે કરે તેનું સુકૃત્ય તત્કાળ થાય છે. તત્કાળ થાય એનો મતલબ એવો થાય છે કે પ્રથમ એના જોગમાં આવવાથી જીવાત્માના ઇન્દ્રિય અંતકરણના કજ્યાઓ વિરામ પામે છે, અને વિરામ પામતા હોવાને કારણે જપ તપ વ્રત જે કાંઈ કરે એની સુકૃતિ અને એનું ફળ તત્કાળ વૃદ્ધિને પામે છે. તો જેના કોઈના જોગમાં, સફેદ કપડામાં કે ભગવા વસ્ત્રમાં, જેના જોગમાં કામ ક્રોધ લોભ આદિ મનના અને ઇન્દ્રિયોના વિકારો વિરામ પામી જાય એવા જે સંત, એના જોગમાં મહારાજ કે જપ તપ વ્રત આદિ તત્કાળ વૃદ્ધિને પામે છે. અને એવું જે સ્થાન અથવા તો એવું જે વ્યક્તિત્વ મહારાજ કે એ નિમિક્ષારણ ક્ષેત્ર સમજવું. એ નિમિક્ષારણ ક્ષેત્ર ભક્તજનો, એની પાછળ કારણ બીજું તમને બતાવું. મનમાં એમ થાય સાધુ પુરુષના યોગમાં આવતાની સાથે કામ ક્રોધ લોભ આદિ વિરામ પામી જાય છે, અને એ જો નિમિક્ષાળ ક્ષેત્ર કહેવાય તો પછી પરમેશ્વરને અહીં કોઈ આવશ્યકતા બતાવી નથી. મનોમય ચક્ર એટલે કે મન અને ઇન્દ્રિયો એની ધારાને કુંઠિત કરવા માટે પરમાત્માની કોઈ આવશ્યકતા ન બતાવી. પણ ભક્તો, એક વાત બહુ સ્પષ્ટ સમજજો, અહીંયા આવશ્યકતા દેખાડી સીધી નથી, પણ ઇનડાયરેક્ટ તો આવશ્યકતા રહેવાની જ છે. કારણ કે આખીર મેન પાવર જો હોય તો એ પરમેશ્વર છે, સંતના માધ્યમથી કામ ક્રોધ લોભ આદિ વિરામ પામે છે, પણ એનું કારણ શું? તો કે જે સંતના માધ્યમથી કામ ક્રોધ લોભ આદિ વિરામ પામે છે એ સંતનું કનેક્શન પરમાત્માની સાથે હશે, અને હશે તો જ વિરામ પામશે. યાદ રાખજો, એનું કનેક્શન પરમાત્માની સાથે હશે તો જ વિરામ પામશે. જો પરમેશ્વરની સાથે એનું કનેક્શન નહીં હોય તો કદી વિરામ નહીં પામી શકે. અનભક્તો, એવા સંતની જ મહત્તા છે કે જેનું કનેક્શન પરમાત્માની સાથે છે, જેના દોષ પોતે ટાળ્યા છે, જેને પોતે સ્વયં દોષો ટાળ્યા છે, સ્વયં મનનો વિજેતા છે. અંત્યના 26-27 વચનામૃતની અંદર એક બહુ અદભુત વાત છે કે મહારાજ, ભગવાન તુલ્ય પૂજન કરો યોગ્ય સંતનું લક્ષણ કેવું હોય? ત્યારે મહારાજ આ જ વાત લાવ્યા. મહારાજ કે ઇન્દ્રિય અંતઃકરણ ઉપર કાબુ જેણે જમાયો હોય અને મનનો જે રાજા બની ચૂક્યો હોય, ઇન્દ્રિય અંતઃકરણનું ધાર્યતા થતું ન હોય એવા જે સંત, એ ભગવાન તુલ્ય પૂજન કરવા યોગ્ય બન્યા છે. અને ભક્તો, સંત હોય કે ગ્રહસ્થ હોય, કોઈ પણ પોતાનો કજ્યો ટાળવા માટે પરમાત્મા સાથે સંબંધ બાંધવો જ રહ્યો. ભગવાન સાથે સંબંધ બાંધ્યા વિના કદી પણ આ દોષ ટળે એ વાતમાં કોઈ સાર નથી. અનભક્તો, પરમાત્મા સાથે સારે સંબંધ બંધાય અને ભગવાનની મહત્તા જ્યારે સમજાય ત્યારે આ દોષ વિરામ પામે છે. એમ હું જ કહું છું એમ નહીં, ભગવાન સ્વામિનારાયણ સ્વામી બોલ્યા. મધ્યનું 13મું વચનામૃત બરાબર ખોલો અને વાંચો તો ખ્યાલ આવે. મહારાજ કે અમને કોઈ જગ્યાએ બંધન નથી થતું. પહેલા પોતાની બહુ જ મહત્તાની વાત કરી મહારાજે પરોક્ષ ભાવથી, અને પછી કે અમને કોઈ જગ્યાએ બંધન નથી થતું, પંચ વિષયના લીધા અમે જરાય લેવાતા નથી, એમ તમને પણ થશે. તમે પંચ વિષયના લીધા નહીં લેવાઓ. જે દિવસે તમને આ સ્વરૂપ સમજામાં આવશે, સીજમારના શબ્દો, આ સ્વરૂપ સમજામાં આવશે તે દાડે તમને પણ કોઈ દોષ વિરામ નહીં પામે. અને એ વિના તો મધ્યનું 13મું અને 14મું મહારાજ એવું કહ્યું, એ વિના તો કોઈ કામ ક્રોધ લોભાદિકને ટાળવા માટે મથતો હશે, સુધો સાવધાન હશે, તો પણ એના ટાળા કામ ક્રોધ આદિક નહીં ટળે અને સામેથી ખુવાર થશે. સીજમારના શબ્દ, કેવળ સાધનથી મહારાજ કે વિરામ નહીં પામે. એટલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ પરમાત્માના સંબંધ વિના કદી પણ જીવાત્મા નિર્દોષ બની ન શકે. અહીંયા સંતના માધ્યમથી દોષ ટળે છે એનું કારણ પણ ભક્તજનો એ જ છે કે ભગવાનના જે ખરેખરા સાધુ છે એ જીવાત્માને એ પરમાત્માના સ્વરૂપ સુધી લઈ જાય છે, એને પરમાત્માનું સ્વરૂપ સમજાવવા પૂર્ણ પ્રયાસ કરે છે. અને જ્યારે પૂર્ણ પ્રયાસ કરતા એ જીવાત્માને ભગવાનનું સ્વરૂપ સમજાય છે ત્યારે જ તમામ દોષ વિરામ પામે છે. એ વિના દોષ વિરામ નથી પામતા. મહારાજના શબ્દોમાં તમે જુઓ તો ભગવાનની મોટે પકડાણા વિના જીવ ક્યારે નિર્દોષ ન થાય. પ્રથમના 24મા વચનામૃતની અંદર બહુ એક અદભુત વાત મહારાજ કરી. મહારાજ કે જે દિવસે, બરાબર યાદ રાખ, જે દિવસે તમને અમારા સ્વરૂપનો સંપૂર્ણ નિશ્ચય થઈ જશે. શ્રી મારના શબ્દોની તાકાત તો તમે જુઓ. જે દિવસે તમને અમારા સ્વરૂપનો સંપૂર્ણ નિશ્ચય જે દાડે થઈ જશે તે દિવસે મહારાજ કે પછી તમારી ઇન્દ્રરૂપી દાઢો વિષયરૂપી ચણાને ચાવવા માટે સમર્થ નહીં રહે. વિષય બાજુ ઇન્દ્રિયો જઈ નહીં શકે જે દિવસે તમને અમારા સ્વરૂપનો નિશ્ચય થશે, જે દિવસે તમને અમે સમજાઈ જશું. અન ભક્તો, એ તો એક ને એક બે જેવી વાત છે કે જ્યારે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થની મહત્તા આપણે સમજાવણી, પણ એથી અધિક પદાર્થ આવે ને ત્યારે મૂળ જે પદાર્થ છે, ગૌણ પદાર્થ, એમાંથી વૃત્તિ હટી જાય. મનનો સહજ ધર્મ છે, મનની સહજ પ્રકૃતિ છે. કેવી છે ખબર છે તમને? મનને કોઈ પણ સારું પદાર્થ હોય એ જ ગમે છે. કોઈ પણ સારું પદાર્થ, એક સારું પદાર્થ હોય એને ગમ્યું છે, અને જ્યાં એને સારું લાગે ત્યાં જે વિરામ પામે છે. પછી વિષય સંબંધી હોય તોય ભલે, પરમાત્મા સંબંધી હોય તોય ભલે, એને પોતાને એમ લાગે આ સારું છે ત્યાં જ મન વિરામ પામે. એમ લાગે કે આ સારું નથી ત્યાં મન કદી વિરામ ન પામે. તમે જોજો, કોઈનું સારું મકાન જશો એટલે એમ થાય બહુ સરસ છે, આવું આપણે હોય તો, એટલે પછી અખંડ દાખલો થશે એવું મકાન કરવા માટે, અને એવું મકાન થશે એટલે મન વિરામ પામી જશે, ઓહો બહુ સરસ છે. પણ ક્યાં સુધી વિરામ પામેલું રહેશે? એના કરતાં બીજું સારું નથી જોયું. ત્યાં સુધી. અહીંયા મનને વિરામ પમાડી દેવાની વાત છે. આ પ્રસંગમાં મનને વિરામ પમાડી દેવાની વાત છે. મન વિરામ પામી જાય, મન કુંઠિત થઈ જાય. તો મન કુંઠિત ક્યારે થાય? જે મનને અખંડ શ્રેષ્ઠ પદાર્થ પ્રાપ્ત કરવાનો લગાવ છે, એ મન સ્થિર કેમ થાય? એ શાંત કેમ થાય? કોઈ સારા મકાનમાં મન શાંત થયું છે, પણ એના કરતા સારું જોશું એટલે તુરંત પાછો સંકલ્પ ઉઠશે કે આ બહુ સારું છે, એટલે પોતાના સારું જે કહેવાતું હતું એમાંથી મન ઉખડી જશે, વળી મન સંકલ્પે ચડી જશે, બીજું કઈ સારું પ્રાપ્ત કરવા માટે મથવા લાગશે, અને ઠાકોરજી કરે ને એવું સારું થઈ જાય. તો થોડા દાડા વિરામ લેશે, પણ એના કરતા સારું દેખાશે ત્યારે વળી પાછું મન એવું પ્રાપ્ત કરવા માટે મથશે. એમ અખંડ મન મથતું રહેવાનું છે. નિમિષ એક નવરું નહીં સંકલ્પ કરતા સોય, જાગ્રત સ્વપ્ન સર્વમાં રહ્યો છે દોરી પ્રોય. એક સેકન્ડ પણ જે મન વિરામ નથી પામતું, એ મનને સંપૂર્ણ વિરામ પમાડી દેવા માટેનો વચનામૃત છે. મહારાજે એમ કહે કે કેવળ સંત મળે ને સંપૂર્ણપણે વિરામ પામી જાય, તો પ્રશ્ન એક ઉપસ્થિત થાય કે સંત મળ્યા પછી મન વિરામ પામે, બસ એ જ મુક્તિ છે? તો પછી એના પર જવાની જરૂર જ ક્યાં રહી છે? મુક્તિ કોને કહેવાય? મન ઉપર વિજય જ મુક્તિ. તો એથી પર જવાની જરૂર જ ક્યાં છે? પણ સંતના માધ્યમથી વિરામ પામે છે, પણ સંતે સંબંધ પરમેશ્વરની સાથે કરાવ્યો તો જ વિરામ પામે, નત્ર પામી ન શકે. મન અખંડ સંકલ્પ કરતું રહેશે, શ્રેષ્ઠ પદાર્થ પ્રાપ્ત કરવા માટે મથતું રહેશે. એમ પ્રાપ્ત કરતા કરતા સંપૂર્ણ વિરામ ક્યારે પામે? એને એવું પદાર્થ મળી જાય કે જે પદાર્થની પર પછી કાંઈ સારું હોય જ નહીં, એવું પદાર્થ જ્યારે એને પ્રાપ્ત થાય ત્યારે જ મને વિરામ પામી શકે. ત્યાં સુધી વિરામ પામી જ ન શકે, ત્યાં સુધી ઇન્દ્રિયો અને અંતઃકરણ એની જે ધારાએ બુઠ્ઠી થઈ જ ન શકે. તો સારામાં સારી વસ્તુ કોણ છે કે જેના પર કાંઈ છે જ નહીં? શું છે? એક ભગવાન છે. શું છે? એક ભગવાન છે. એટલે જ્યારે પરમાત્માની સાથે સંબંધ થઈ જશે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણ એ તમામ બુઠા થઈ જશે, અને ભગવાનની સાથે સંબંધ કરાવનારા સંત છે. માટે એમ કહ્યું કે જ્યારે ભગવાનના ખરેખર સંત મળે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ બુઠ્ઠી થઈ જાય છે. કારણ કે ભગવાનના સંબંધ વિના ક્યારેય પણ ઇન્દ્રિયો અંતઃકરણ બુઠા નથી થતા, એમ મહારાજ અનેક વચનામૃતમાં બતાવ્યું છે. પંચાળાન પહેલામાં બતાવ્યું. સ્વયં મહારાજનો પ્રશ્ન છે, અદભુત પ્રશ્ન, કે જગતની અંદર શ્રેષ્ઠ જે પદાર્થ છે, પંચવિષય જે શ્રેષ્ઠ છે, એની અંદર મન આશક્ત થયેલું છે, એ આશક્તિ ટળે કેમ? અને સામાન્ય પદાર્થ જેવી એમાં વૃત્તિ કેમ થઈ જાય? અથવા સામાન્ય કરતા સામાન્ય વૃત્તિ કેમ થઈ જાય? એવો પ્રશ્ન સંતો પરમહંસોને ઉત્તર કરવા માંડ્યા, પણ ઉત્તર કોઈથી થયો નહીં. પછી મહારાજે બહુ અજોડ ઉત્તર કર્યો છે. મહારાજ કહે, જે દાડે અમારા સુખમાં વૃત્તિ પહોંચી જાય, અમારી મોટપને વૃત્તિ આંબી જાય, તે દાડે જ મહારાજ કે ઉત્તમ જે વિષયમાં મન લાગેલું છે એમાંથી ઉખડી, અને ઉત્તમ વિષય એને સામાન્યમાં સામાન્ય જેવા થઈ જશે, જે દાડે અમારા સુખમાં વૃત્તિ પહોંચશે, અમારા સુધી એનો લગાવ લાગશે, અમારી મોટપ સમજાશે. એટલે ભક્તજન, ટૂંકમાં આ વચનામૃત એવું કંઈક આપણને એંગલ બતાવી રહ્યું છે કે સંતના માધ્યમથી શેક પરમાત્મા સુધી પહોંચવાનું છે. તો એવા સંત હોવા જોઈએ કે જે સંત આ સર્વેશ્વર સર્વોપરી પરબ્રહ્મ એના સુધી પહોંચેલા હોય, જેની નિષ્ઠા ત્યાં સુધી પહોંચેલી હોય, જેનો લગાવ ત્યાં સુધી પહોંચેલો હોય, જેને ત્યાં જ એક વિરામ સ્થાન મનાયેલું હોય, એવા સંતના જોગમાં આવવાથી જ મુમુક્ષ આત્મય સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. ભક્તજનો કહેતા આનંદ મને એ વાતનો થાય છે, વાલા ભક્તો, તમને પ્રાપ્ત થયેલા તમામ સંતો એ તમામની નિષ્ઠા ત્યાં સુધી પહોંચેલી છે. સપનામાં પણ એક પણ સંત ભગવાન સ્વામિનારાયણને સપનામાં પણ અવતાર જેવા કહેવા માટે શક્યતા ધરાવતા નથી. સપનામાં કદી પણ એને સંકલ્પ ન ઉઠે, મહારાજની બાબતમાં કદી એક ઘાટ ન ઉઠે, એમાંના સંતો મળ્યા છે. માટે ભક્તજનો, આજે તમે બગસરાજે પધાર્યા છો, શતામૃત મહોત્સવમાં એ નિમિક્ષારણ ક્ષેત્રમાં આવ્યા છો. અને તમને હાવ સાચું કહું, આ નિમિક્ષારણ ક્ષેત્રની અંદર જેની વૃત્તિ ભગવાન સુધી ન પહોંચી, જે વ્યક્તિ નિયમ ધર્મને દ્રઢ ન કરી શક્યો, જે વ્યક્તિને ષડંગી સંપ્રદાયની મહત્તા ન સમજાણે, હું તમને આમ લખીને આપી દઉં છું, એને પછી દુનિયામાં કોઈ એવું સ્થાન નથી રહેવાનું બાકી કે જે જગ્યાએ જાય અને આ ભગવાનને મહિમા સમજાય, કે ભગવાનને રાજી કરવા માટેના નિયમ ધર્મ દ્રઢ થાય, કે ષડંગી સંપ્રદાયનો એને મહિમા સમજાય. આ સ્થાનને છોડ્યા પછી આમાં જો એને વાત ન સમજાણી, દુનિયાના કોઈ સ્થાનમાં નથી સમજાવવાની. ભક્તો, ખરેખર શ્રીજી મહારાજને રાજી કરવા માટે મહત્તા આ સંતો એ તમને મળ્યા છે. પૂજ્યપાદ આચાર્યજી મહારાજ એમને રાજી કરવા માટે દાખલો કરતા સંતો મળ્યા છે. નતર કેવું થાય ખબર, લંડન અમે ગયા વર્ષે જયારે ગયા ને ત્યાર પછી આ જ વચનામૃત વંચાણું, અને વચનામૃત પૂરું થયા પછી આપણા બધા હેતવાળા ભક્તો બેઠા હતા, એમ એક જણો કહે કે આવા સંતો દુનિયામાં ક્યાં હશે ખરા, એવા સંતો ક્યાંય મળે ખરા. ત્યારે દિનેશભાઈ આપણા ખૂબ જ હેતવાળા ભગત, એ કે તને છે ને આ જન્મે નહીં મળે, બીજા જન્મે મળશે. કે કારણ કે ભગવાન અને મુમુક્ષની ત્યાં બહુ મોટી ખોટ રહે છે ભક્તો. સાચી વાત મળ્યા પછી પણ એને સંશયવત મન રહે છે કે હજી મને મળ્યું છે સાચું તો હશે ને, એમાં કઈ ફેરફાર તો નહીં હોય ને, એ ફેરફાર કરશે તો નહીં ને. કેટલાક તો આમ આમ વાત કરે આપણા મનમાં એમ થાય શું કહેવું એમ. ભગવાનના ખરેખર આ સંતની મહત્તા ગાતા ગાતા, અથવા તો કોઈ ગાતો હોય ને ત્યારે કે તમે ગાઓ છો પણ એટલું બધું ન કહેવાય, તો સામી વ્યક્તિ કે પણ વાંધો શું, આ ભગવાનની આજ્ઞામાં તો આજ્ઞામાં તો વર્તે છે, તો સિદ્ધાંતમાં બરાબર ને, તો સિદ્ધાંતમાં તો છે, તો ઉપાસનામ ફેર છે, તો કે ના ઉપાસનામ ફેરતો નથી, આમ તો બધું બરાબર છે, તો પછી વાંધો શું કામ, તો કે ભવિષ્યમાં એવા રહે કે ન રહે. આવી ભવિષ્યની માંડી અને આજનો વર્તમાન કાળનો આનંદ લૂંટી નથી શકતો. ભવિષ્યનો વિચાર કરે, અરે ભલામણા ભવિષ્યમાં જે દિવસે બરાબર ન રહે તે દાડ છોડી દેજે ને તું, તે દાડ છોડી દેજે, પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો તું એની મોજ લૂંટ, ત્યાં સુધી તો તું આનંદ માણી લે, તું એના જોગમાં એક ફેરી તો આજ તારી ઉપાસનામાં કચાશ ન રહેવા દે, આજ્ઞામાં તને કાચો ન રહેવા દે, તને સિદ્ધાંતમાં કાચો ન રહેવા દે, તું તો પાકો થઈ જાય ને, પછી એની થાય એ થાય, એ કદાચ ફરશે તો એની થાય એ થશે, પણ તું તો પાકો થઈ જાય ને. પણ મુમુક્ષની અંદર બહુ મોટી ખોટ રહે છે, એ નવું નવું જાણવાની બહુ ઇંતેજાર રહે છે, જેને કારણે આનંદ નથી આવતો. ભક્તો, મળવાનો આનંદ જેટલો છે એના કરતા ઓળખાણનો આનંદ અનેક ગણો અધિકો છે, અનેક ગણો અધિકો છે. મોજ તો જે દાડે ઓળખાણ થાય ને તે દાડે આવે. હું ઘણી ફેરી પ્રસંગ કહું છું, આજે પણ આ પ્રસંગે એ વાતને હું ટાંકીશ. મહારાજ જ્યારે વન વિચરણ કરવા નીકળ્યા ને ત્યારે મોહનદાસ રસ્તા મળી ગયા, એ ભગવાન શોધવા માટે નીકળેલા, બેનો જોગ થયો ને બે વહી રહી ગઈ. મહારાજે મોહનદાસને પૂછ્યું, મોહનદાસ ઘરબાર કેમ છોડ્યા, તો કે પ્રગટ ભગવાન મેળવવા માટે. મહારાજ કે એમ એટલે જ છોડ્યા છે કે. મોહનદાસ કે તો બહુ સારું પડશે, બે સાથે મળી અને દાખલો કરશું, પ્રગટ ભગવાન મળે, પણ આમ અઠવાડિયું 15 દાડા ભેળા રહે ને વળી છૂટા પડી જાય, વળી મહિને બે મહિને ચાર મહિને ભેળા થાય, અને ભેળા થાય એટલે તુરંત જ મહારાજ મોહનદાસ ને પ્રશ્ન કરે, મોહનદાસ ઘરબાર કેમ છોડ્યા. ત્યારે મોહનદાસ કે પ્રગટ ભગવાન મેળવવા માટે. મહારાજ કે એમ એટલે જ છોડ્યા છે કે. એમ કરતા કરતા 19 વાર મહારાજ અને મોહનદાસ નો મેળાપ વન વિચરણમાં થયો. મોહનદાસ શું કામ ઘરબાર છોડ્યા હતા, પ્રગટ ભગવાન મેળવવા માટે. એનું કોણ મળ્યું હતું, પ્રગટ ભગવાન મળ્યા હતા, પણ મોહનદાસ એ આનંદ લૂંટી ન શક્યો. પછી તો મહારાજ ને મોહનદાસ બે છૂટા પડી ગયા. મહારાજ ફરતા ફરતા લોજ ની અંદર આવી ગયા, અને મોહનદાસ પણ એને સાંભળ્યું કે લોજ ની અંદર ભગવાન સ્વયં બિરાજે છે રામાનંદ સ્વામી રૂપે. એટલે મોહનદાસ આવ્યા અને રામાનંદ સ્વામી સભા ભરીને બેઠેલા, મહારાજ પણ બેઠેલા, અને મોહનદાસે પહેલા મહારાજને જોયા, એટલે કે ઓહો વર્ણિરાજ તમે અહીંયા પહોંચી ગયા, તો કે હા અમે પહોંચી ગયા છીએ અહીંયા, તો કે અમે પહોંચી ગયા. કે મોહનદાસ કે રામાનંદ સ્વામી એવું અમે નામ સાંભળ્યું છે, એ રામાનંદ સ્વામી ક્યાં છે. મહારાજ આંગળી સીંધી કે આ રામાનંદ સ્વામી, ઓહો બહુ મોટા છે મહારાજ, કે આ છે મોટા. મોહનદાસ રામાનંદ સ્વામી પાસે ગયો અને એને મહિમા બહુ રામાનંદ સ્વામીનો સાંભળેલો, એટલે હા પડી ગઈ કે રામાનંદ સ્વામી ભગવાન છે, એટલે ભખો ભખ દંડવડ કરવા માંડ્યો, અને કેટલાય દિવસથી અશાંત મન શાંત બની ગયું, અને સ્વામી આગળ બે હાથ જોડીને કે ઓહો સ્વામી, બહુ કૃપા કરી, કેટલાય સમયથી તમારી જેવા પુરુષને શોધતો હતો, પ્રગટ પરમાત્માને શોધતો હતો, આજ મને મિલન થયું, બસ મારી જિંદગીના તમામ સંકલ્પ પૂર્ણ થઈ ગયા, મને અતિ આનંદ વ્યાધી ગયો. આજ વિચાર કરો, મહારાજ 19 વાર મળ્યા તો મોહનદાસને જે આનંદ ન થયો એ આનંદ રામાનંદ સ્વામીના મેળાપથી એને પ્રાપ્ત થયો. પછી રામાનંદ સ્વામી કે, મોહનદાસ તમને ખરેખર બહુ આનંદ થયો? તો કે હા. ઘરબાર શું કામ છોડ્યા હતા? તો કે બસ પ્રગટ ભગવાન મળે અને અખંડ ભજન કરવા માટે. રામાનંદ સ્વામી કે, તો હવે રોકાઈ જાઓ કે? તો રોકાવું છે, પણ હજી દ્વારકાની યાત્રા કરવા જવું છે, પછી રોકાઈશ. આ મુમુક્ષ છે ને ઠેરાવ બીજા ત્રીજા બહુ કરી રાખે. તમને હાવ સાચું કહું, જો સત્સંગનું સુખ લેવું હોય, જો સત્સંગમાં આનંદ લૂંટવો હોય, તો મનના માનેલા બધા સ્ક્રુ ખોલી નાખવા, અને બધા સ્ક્રુ ખોલી નાખી અને એ ડિસમિસ, પછી વ્યવસ્થિત કોઈ એ સ્ક્રુને ફિટ કરી શકે એમ હોય એવા કારીગરના હાથમાં આપી દેવું કે હવે તમને જેમ ઠીક પડે એટલું આ સ્ક્રુને ફિટ કરો. ઢીલો રાખો તોય તમારી મરજી, કડક કરો તોય તમારી મરજી. એવી રીતે જ્યારે મુમુક્ષનું નિર્માણ થાય ને ત્યારે મુમુક્ષને અંતરમાં સુખની પ્રાપ્તિ થાય. બાકી મોહનદાસની જેવું જ્યાં સુધી રહે ત્યાં સુધી મેળ ન પડે. મોહનદાસ કે, મારે દ્વારકા જવું છે કે. રામાનંદ સ્વામી કે, અહીંયા રહીને ભજન કરો ને. તો કે ના, એક ફીર યાત્રા કરી આવું. સ્વામી કે, તો જાઓ. મોહનદાસને દ્વારકા જવા દીધા અને પછી તો રામાનંદ સ્વામી મહારાજને લઈ અને જેતપુર આવ્યા. દીક્ષા આપી દીધા પછીનો પ્રસંગ છે. જેતપુર આવ્યા, ગાદીએ બેસાડ્યા અને પછી રામાનંદ સ્વામી આ લોકમાંથી વિદાય લીધી. 2-4 મહિના ફરી મોહનદાસ લોજ આવ્યા, ખબર પડી સ્વામી જેતપુર છે. જેતપુર આવ્યા તો ખબર પડી કે સ્વામી તો ફણેણે છે. ફણેણે આવ્યા ને તો ખબર પડી રામાનંદ સ્વામી તો લોકમાંથી વિદાય લઈ લીધી છે, ધામમાં જતા રહ્યા. રામાનંદ સ્વામી ધામમાં ગયા, ખ્યાલ આવતાની સાથે માથા પછાડીને મોહનદાસ રોવા માંડ્યો અને મહારાજને કહેવા મળ્યો, ઓહો હું કેટલો બધો હતભાગી, પ્રગટ ભગવાન મળ્યા પણ એની સાથે રહી ન શક્યો, તેમ કેટલા બધા ભાગ્યશાળી કે પ્રગટ ભગવાનની સાથે તમે રહી શક્યા. રામાનંદ સ્વામી એની સાથે પ્રગટ ભાવ હતો એટલે બહુ રજા રડવા માંડ્યો. ત્યારે મહારાજ કહે, મોહનદાસ તમે રડો નહીં આટલા બધા, એક કામ કરો, તમે ધ્યાનમાં બેસો, રામાનંદ સ્વામી નામનું ભજન કરો અને ભગવાન બધા હારાવાના કરશે. અને પછી મોહનદાસ ધ્યાનમાં બેઠા રામાનંદ સ્વામી ભજન કરીને સમાધિ લાગી. સીધા ધામમાં અનંત મુક્ત વિટાયા થકા મહારાજને સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા જોયા છે અને રામાનંદ સ્વામી તો બાજુ મૂઠા ઉભા ઉભા પવન નાખે છે. અને આ દ્રશ્ય જોયું, મોહનદાસ તો એકદમ સ્તબ્ધ બની ગયા. અને સ્તબ્ધ બનેલા મોહનદાસ તુરંત કહેવા લાગ્યા, અરે ગુરુદેવ, ઇધર ઉલટવિત ક્યુ ચલાઈ? આ સહજાનંદ સ્વામી એ ઊંચી ગાદી ઉપર બેઠા નીલકંઠ, અને તમે નીચે બેઠા બેઠા પવન નાખો છો, ઉલટી રીત કેમ ચલાવી? અને એ વખતે રામાનંદ સ્વામી કે, મોહનદાસ ઉલટ રીત નહીં, એ સુલટ રીત હે, ઉલટ રીત તો મૃત્યુલોક મેં થી કે, મૃત્યુલોકમાં ઉલટી રીત હતી, આ સુલટ રીત છે. પણ તમે ગુરુ છો ને? તો કે એ તો મૃત્યુલોકમાં હું ગુરુ બન્યો હતો. બાકી આ નીલકંઠ, આ સહજાનંદ સ્વામી તો અનંત ગુરુ ના ગુરુ છે. મોહનદાસ તમને જો મારી વાત મનાય તો હવે બધા જ મનના પકડ અને બધા જ મનના સંકલ્પને પડતા મૂકી દે અને આ સહજાનંદ સ્વામીને શરણે થાવ. આ સાક્ષાત પરમેશ્વર છે, આ સર્વ અવતારી પોતે પુરુષોત્તમ પૃથ્વી પર પધાર્યા છે. અને રામાનંદ સ્વામી કીધું, મોહનદાસને હા પડી ગઈ અને પછી જાગ્રત થયા. પણ જાગ્રત થતા વેત ભગવાન સહજાનંદ સ્વામીને ભખો ભાઈખ મીડા દંડવટ કરો, ભખો ભાઈખ મીડા દંડવટ કરવા. કેટલામી વાર દંડવટ કરે તમને ખબર છે? પહેલી વાર મળ્યા. કેટલામી વાર? 21મી વાર. સમજાય છે? મળ્યા 21મી વાર, દંડવટ પહેલી વાર કર્યા. એમ શું કામ થયું? મળ્યા તો હતા પણ ઓળખાણા નહોતા, એટલે એને મોજ નહોતી છૂટી. એમ ભક્તો, ઘણી ફેરી આપણને ભગવાન કે ભગવાનના સંત મળે પરંતુ ઓળખાણ ન થાય, જેને કારણે અંતરની મોજ છૂટે નહીં અને શોધતા જ ફરી રાખીએ, શોધતા ફરી રાખીએ. મહારાજ મળ્યા પછી મોહનદાસની શોધખોળ પૂરી જ ન થઈ, બોલો. એ તો કૃપા કરી રામાનંદ સ્વામી વાત ઓળખાવી એટલે હા પડી. અને પછી મોહનદાસ મહારાજની વિનંતી કરીને કહેવા લાગ્યા, આપ મને આપનો સાધુ કરો. અને પછી મહારાજ એને સાધુ કર્યા અને નામ એનું પાડ્યું છે વ્રજાનંદ સ્વામી. બહુ ધ્યાની થયા, ધ્યાનનું અંગ. એક દાડો ધ્યાનમાં બેઠા હોય અને ધ્યાનમાં જ્યારે જાગ્યા ત્યારે મહારાજ મશ્કરી કરી. મહારાજ કે, મોહનદાસ કોનું ધ્યાન કરો છો? અને એ વખતે મોહનદાસે આંખ ખોલી, મહારાજ મશ્કરી કરીને પૂર્વાશ્રમ નામ લઈને બોલાવ્યા એટલે મોહનદાસ કહેવા લાગ્યા. મોહનદાસ કહે, માલિક મેરા, મેં ધ્યાન કરતા હું કપટી તેરા, કપટી તારું ધ્યાન કરું છું. મહારાજ કે અમને કપટી કહો છો, અમે કે દાડે કપટ કર્યું, તમને કપટી કહો છો, શું કપટ કર્યું? મહારાજ ને કે કપટ નહીં, 1919 વાર વનમાં મળ્યો હતો અને હું ચોખે ચોખ્ખું કહેતો હતો પ્રગટ ભગવાન મેળવવા માટે નીકળ્યો છું, તો કોઈ દિનો કીધું હું જ પ્રગટ ભગવાન છું અને સામેથી કે હું પ્રગટ ભગવાન મેળવવા માટે નીકળ્યો છું, આજ સુધી તમે કપટ કર્યું અમને વાત બતાવી જ નહીં. મહારાજ કે અમને અમારું ભગવાન પણ છુપાવવામાં જ રસ હોય છે, અમે અમારું ભગવાન પણ રજૂ કરવા માંગતા નથી, અમે એને છુપાવવા માનીએ છીએ. અન ભક્તો, અને હકીકત છે, ભગવાન કે ભગવાનના ખરેખરા સંત એ પોતાનો પ્રભાવ હંમેશા દબાવવા માટે પ્રયાસ કરતા હોય છે. જ્યારે દંભી, કપટી અને પાખંડી લોકો પોતાનો પ્રભાવ ખુલ્લો કરવા માટે મથતા હોય છે, પણ બંનેમાં ફરક હોય છે. ભગવાન અને ભગવાનના ખરેખરા સંત જ્યારે ઉતાવળા થાય ને ત્યારે એની અંદર રહેલું દૈવત ઐશ્વર્ય દેખાય આવે છે, અને કપટી દંભી જ્યારે ઉતાવળો થઈ જાય ત્યારે બખડ બધું દેખાય આવે છે. આટલો બંને ફરક હોય છે. અહીંયા બહુ અદભુત વચનામૃતની અંદર વાત મહારાજ બતાવી રહ્યા છે. મહારાજ કે જપ કરે, તપ કરે, દાન કરે, વ્રત કરે, તત્કાળ વૃદ્ધિને પામે છે, પણ વૃદ્ધિ શા માટે પામે? તો કે એના મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ હોય છે, એના જગતના સંકલ્પ વિરામ પામી ગયા હોય છે, અને જગતના સંકલ્પ વિરામ પામે છે માટે મહારાજ કે ત્યાં જે કાંઈ કરે એ તમામ વૃદ્ધિ પામે. ને સમજી શકાય એવી વાત છે. મનની અંદર કામના અનેક ઘાટો થતા હોય, ક્રોધના અનેક સંકલ્પ થતા હોય, લોભના અનેક સંકલ્પ થતા હોય, અને પછી માળા ફેરવે, માળા ફેરવે તો એનું કેટલું ફળ થાય? હે, અનેક ભૂંડા ભૂંડા ઘાટ ઉઠતા હોય અનેકવિધ, અને પછી કદાચ એ તપ કરે તો એનું કેટલું ફળ થાય? જો સંકલ્પ વિકલ્પ થતા હોય તેમ છતાં દાખલો કરે એ સારું છે, કારણ કે એને સંપૂર્ણ ફળ ન થાય પણ એની ફળશ્રુતિ તો રહેવાની જ છે. પણ ઇન્દ્રિયોની ધારા જે બુઠ્ઠી થઈ જાય, મન તમામ વિરામ પામી જાય, અને પછીથી જે કાંઈ કરવામાં આવે એનું તો અનેક ગણું ફળ મળે છે. ફળ તે શું? તો એના ઉપર પરમાત્માની સંપૂર્ણ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, અને ભગવાનને પ્રસન્ન કરવા એથી મોટી કોઈ ફળશ્રુતિ નથી, એથી કોઈ મોટી ફળશ્રુતિ. માટે અહીંયા મહારાજ બહુ અદભુત વાત બતાવે. મહારાજ કે પછી ભક્તની સ્થિતિ એવી નિર્માણ થાય છે. કેવી નિર્માણ થાય છે? તો મહારાજ કે એને પછી સારું વસ્ત્ર કે નબળું વસ્ત્ર જે કાંઈ મળ્યું એની અંદર મોજ હોય છે. સારા પદાર્થમાં એનું મન ખેંચાતું નથી. કેવી રીતે? તો કે અણીવાળું બાણ હોય અને કોઈ જગ્યાએ મારે તે ખૂટી જાય છે, પણ અણી કાઢી નાખ્યા પછી એને બાણને મારવામાં આવે તો બાણ ઉથડકીને પાછું પડે છે. એમ જેના મનની વૃત્તિ, ઇન્દ્રની વૃત્તિ બુઠ્ઠી થઈ ગઈ હોય, એ કદાચ વિષયનો પ્રસંગ પડે, એને કદાચ વિષયનો પ્રસંગ પડે તો એને મનની વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જતી નથી, ઉથડકીને પાછી પડે છે. પણ ભક્તો, હજુ તમને કહું છું, આ વાત નિર્માણ કરવા માટે ભગવાનના સંતની આવશ્યકતા જરૂર છે, પણ એ સંત પણ કેવા? તો જેની નિષ્ઠા સર્વોપરી નિષ્ઠાને આંબેલી છે, એ સંતના માધ્યમથી શક્ય બને, અન્યથા ન બને. એનું કારણ તમને કહું. અંત્યનું 13મું વચનામૃત. ઇન્દ્ર બહુ એક અદભુત વાત છે કે કોઈ મુમુક્ષે માનો ઠેરાવ કર્યો કે આપણે હવે આમ જ વર્તવું છે, આવી રીતે નિયમ ધર્મ પાળવા છે, બધો ઠેરાવ કર્યો હોય ત્યાં સુધી તો મોક્ષને કોઈ ખોટ પણ ના આવે. પણ દેશકાળે કરીને મહારાજ કે એ ઠેરાવ પ્રમાણે ન વર્તી શકાય, જે જગ્યાએ રહેવાનું નક્કી કર્યું હોય ત્યાં ન પણ રહી શકાય, એવા સંઘની અંદર ન પણ રહી શકાય, અને આ પરિસ્થિતિ નિર્માણ થાય તોય પણ મોક્ષના માર્ગ થકી ન પડે એનો શો ઉપાય છે? એવો મહારાજ પ્રશ્ન પૂછ્યો. કોઈથી ઉત્તર જ્યારે ન થયો ત્યારે મહારાજ અદભુત ઉત્તર કર્યો. મહારાજ કે એક તો જેને અમારી મોટપ સમજાણી હોય, બરાબર યાદ રાખજો, એક તો જેને અમારી મોટપ સમજાણી હોય, અને મોટપ સમજાણા પછી અમારી સાથે જેને પ્રીતિ બંધાણી હોય, એને દેશકાળે કરીને કદાચ આ બાબતમાં ફેર જેવો જણાતો હોય, તેમ છતાંય મહારાજ કે એના મોક્ષમાં કદી ફેર ન પડે, કારણ એની દ્રષ્ટિ અમારા સુધી પહોંચી છે. દેશકાળે કરીને કદાચ કોઈ વિષયની અંદર એને લગારે કે લગાવ જેવું જણાણું હશે, પરંતુ એને અમારી દ્રષ્ટિ, અમારી મોટપ સામે જ્યારે દ્રષ્ટિ પડશે એ જ ક્ષણે ફરીવાર એ વિષયમાંથી બહાર નીકળશે. પ્રથમ વાત તો એ સત્ય છે કે જેને સંપૂર્ણ નિશ્ચય થાય એની ઇન્દ્રિયો કદી પણ વિષયની અંદર પ્રવેશ ન કરે, પણ કદાચ પ્રવેશ થાય એવું જણાતો હોય તો, સમય વાતમ લખ્યું, સ્વામી કે જળ કાતરની માછલી એને કદી મચ્છીમાર પકડી ન શકે, એ જાળમાં આવે જ ને એટલી ચાલાક છે. અને એના મોઢાને આગળ એવી કાતર હોય છે કે જેને કારણે એ જાળને કાપવા શક્તિમાન હોય છે. એ માછલી કદી જાળમાં આવે નહીં, અને આવી ગઈ હોય એવું જણાતું હોય તોય પણ એ જાળમાં રહે નહીં, એ જાળને કાપીને બહાર નીકળે. પોતે તો બહાર નીકળે પણ સ્વામી કે બીજા અનેક માછલાઓ જે જાળની અંદર પુરાઈ ગયો એને પણ બહાર કાઢી નાખે, પણ એ જળ કાતરની માછલી કદી જાળમાં ન રહે. એમ જેને સંપૂર્ણ નિશ્ચય થયો હોય, મહારાજની સંપૂર્ણ મોટપ સમજાણી હોય, એ કદી જાળમાં આવે નહીં અને આવ્યો હોય એવું જણાતો હોય તો અનંત આત્માને બહાર કાઢી નાખે, પણ એ જાળમાં કદી રહે નહીં જેને મોટપ સમજાણી હોય. બાકી ભજન તો આખી દુનિયા કરે છે લો, એમ મહારાજે પ્રથમના 27માં વચનામૃતમાં કીધું. મહારાજ કે ભજન તો આખી દુનિયા કરે છે પણ બધાની સમજણમાં ફેર છે. દાખલો તો હરખો જ કરે છે પણ મહારાજ કે સમજણમાં ફેર છે. જેને એમ મનાણો હોય કે જેના કર્યું કાર્યું સર્વે થાય છે, સૂર્ય ચંદ્ર જેની આજ્ઞાથી ઉદય અસ્તપણાને પામે છે, પાળ વિનાનો સમુદ્ર આ ધરતીને બોળી દેતો નથી, બુંદમાંથી આખી સૃષ્ટિનું સર્જન થાય છે, એ જે કાંઈ ચમત્કાર વર્તમાન કાળમાં થાય છે, ભૂતકાળમાં થઈ ગયા, ભવિષ્યકાળમાં થશે, એ મને મળ્યા જે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એ વતે જ થાય છે. મહારાજ કે આમ જેને સમજણો હોય એની સ્થિતિ એકદળ એવી નિર્માણ થાય છે. મહારાજ કે પછી એનો સંકલ્પ જેવો ઉઠે એવું કાર્ય થશે, પરંતુ એને આનંદ કે શોક બેમાંથી એકેય નહીં ટકી શકે, આટલી મહાન સ્થિતિ પ્રાપ્ત થશે, પણ મોટપ સમજાણે છે ત્યારે. ભક્તો આ તો લડાઈ માયાની સામે લેવાની છે, વ્યક્તિની સામે લડાઈ લેવાની હોય ને તો એ બહુ સામાન્ય બાબત છે. માયા સામે જ્યારે લડાઈ લેવાની હોય ત્યારે ભક્તો પરમાત્માની નિષ્ઠાના બળ વિના માયા કદી પણ હટી ન શકે. માયાને હટાવવા માટે પરમાત્માની નિષ્ઠા હોવી જોઈએ. અન ભક્તજનોની નિષ્ઠા ભગવાનના એકાંતિક સંત કે એકાંતિક ભક્તના પ્રસંગ વિના ક્યારેય આવતી નથી હોતી. સારા સારા નિષ્ઠા નથી બંધાતી હોતી. અને માટે સ્વામી વાતો એક બહુ અદભુત વાત લખી. સ્વામી કહે આજ મહારાજના જેટલા સત્સંગી છે એના કરતા સાધુના જાજા સત્સંગી છે. ભક્તો આ અર્થ બહુ સમજ્યા જેવો છે. આ વાતને ઉપલબ્ધ જો વિચારો તો કોઈના મનમાં શું થાય ખબર, કે સ્વામી તો મહારાજને સાધુ કરતા ગૌણ કરી દે. અરે એ તો સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી જેવા મહા બ્રહ્મનિષ્ઠ પુરુષના શબ્દો કદી મહારાજને ગૌણ કરે ખરા? જે મહાપુરુષના મોઢામાંથી શબ્દ નીકળે કે એક ક્ષણ મહારાજની મૂર્તિ ભૂલાય તો માથાનું તાળું ફાટી જાય, એ મહાપુરુષને શ્રીજી મહારાજની સાથે કેટલો બધો લગાવ હશે. આટલો બધો જેને મહારાજની સાથે લગાવ હોય એ મહાપુરુષ કદી પણ ભગવાન સ્વામિનારાયણને ગૌણ થવા દે ખરા? ન થવા દે. તો બીજી બાજુ આ શબ્દો તો લખ્યા છે, સ્પષ્ટ લખ્યું સ્વામી કે આજે મહારાજના સત્સંગી કરતા સાધુના સત્સંગી જાજા છે. એનો મતલબ શું ખબર છે? એનો મતલબ એવો થાય છે કે મહારાજના જોગમાં આવ્યો, મહારાજનું મહાન પ્રતાપ ઐશ્વર્ય જોયું એટલે સત્સંગી થયો, પણ માનુષિક ચરિત્ર જોયો તો પાછો ટળી પણ જાય. પણ સાધુના જોગમાં આવીને સત્સંગી થયો હોય તો પરમાત્માનું સાકારપણું નિરાકારપણું પણ શાસ્ત્રમાં ક્યાંક કીધું હોય તો કેવી રીતે નિરાકાર સમજવા, સગુણપણું કેમ સમજવું, નિર્ગુણપણું કેમ સમજવું વગેરે વગેરે બાબતને સમજાવતા સમજાવતા મહારાજને સર્વોપર્યના હૃદયમાં પાઈ દીધા હોય, પછી ગમે તેવો દેશકાળ આવે તેમ છતાંય પણ એ નિષ્ઠામાં કદી ફેરફાર ન થાય, માટે સ્વામી કે સાધુના સત્સંગી જાજા છે. અન ભક્તો બહુ તમે વિચારો ને તો અક્ષરધામમાંથી મહારાજ આ કાર્ય કરવા માટે સંતોને સાથે લઈને આવ્યા કે હે પરમહંસો તમે મારી સાથે ચાલો અને મારી સાથે ચાલીને તમે હજારો લાખો મુમુક્ષને મારું સ્વરૂપ ઓળખાવો, એમ મારું સ્વરૂપ ઓળખાવો એ વાત કહેવા માટે શ્રીજી મહારાજને કાર્ય કરવા માટે અક્ષરધામમાંથી અહીંયા લાવ્યા. અને તમે જુઓ સંતોને ગામડે ગામડે ફેર્યા, નત્રે એ બધા સંતો તો કેવા હતા, એક ક્ષણ મહારાજની મૂર્તિ ન ભૂલે આવા પરમહંસો. પણ મહારાજ એમ ન કીધું મારે હામ બેઠા રહ્યો મારી મૂર્તિને જોઈ, મારે કે જાઓ સંતો ગામડે ગામડે ફરો અને આ વાતને તમે લોકો સુધી પહોંચાડી દો. અને સંતોએ દાખલો કરીને પહોંચાડ્યું. અને ભક્તજનો મહારાજ આ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી સંતોના કાર્ય સોંપ્યું, પણ પૃથ્વી પરથી વિદાય લેતા લેતા મહારાજ એ કાર્ય અધિક સોંપતા ગયા કે હે પરમહંસો આજથી બીજી પણ તમને જવાબદારી આપું છું. તમે આજ સુધી મને એકલાને ઓળખાવતા હતા, પણ આજ પછી મને જેમ ઓળખાવો એમ મારે સ્થાને બિરાજમાન મારા આચાર્યને પણ ઓળખાવતા રહેજો. બીજી આજ્ઞા શ્રીજી મહારાજ કરતા ગયા. અને મોટા મોટા સંતો પણ એવા સંકલ્પ કરતા ગયા મુક્તાનંદ સ્વામી જેવા, અને પોતાના શિષ્યગણ નિત્યાનંદ સ્વામી આદિકને કહેતા ગયા કે અમે તો જીવન પર્યંત દાખલો કરી કરી અને લોહીનું પાણી કરી નાખી ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ પૂરી પૃથ્વી પર ઓળખાવવા માટે પ્રયાસ કર્યો છે, પણ અમે તમને આજ્ઞા કરીએ છીએ કે તમે એ સ્વરૂપ તો ઓળખાવજો જ, પણ ભગવાન સ્વામિનારાયણનો દિગ્વિજય જેમ અમે કર્યો છે તેમ ભગવાન સ્વામિનારાયણને સ્થાને બિરાજમાન બંને આચાર્યશ્રીનો તમે પૃથ્વી પર દિગ્વિજય કરજો એવી અમે તમને આજ્ઞા કરીએ છીએ. ને તો ભક્તો, આ જ વચનામૃત, આવા જ વચનામૃતના માધ્યમથી પૂજ્યપાદ મહારાજશ્રી એને ક્યારે ગૌણ કરાય છે. હું તમને એક વાત વારંવાર કહું, કોઈ સંતનો ગમે એટલો મહિમા કે તમે જરાય ઉદ્વેગ નહીં પામશો, એ મહિમા છે જ, એમાં જરાય ઓછી નથી, પણ ગમે એટલો મહિમા કીધા પછી એક વાત બહુ સ્પષ્ટ છે, એ જે સંતનો મહિમા એના કરતા આચાર્ય મહારાજ શ્રેષ્ઠ છે, બસ આટલી જ વાત સમજવાની છે. આટલી વાત સમજાય જાય તો કદી ગોટાળો થાય નહીં કે શ્રીજી મહારાજને સ્થાને બિરાજમાન આચાર્ય મહારાજ બહુ મહાન છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતે કહ્યું કે મારા સંત જ્ઞાને કરીને શ્રેષ્ઠ હોય, કદાચ વયે કરીને વૃદ્ધ હોય અને તપ ત્યાગ વૈરાગ્યમાં પણ શ્રેષ્ઠ જણાતા હોય, તેમ છતાં અમારા આચાર્ય આગળ તો ન્યૂન જ છે, એમ જે સમજશે મહારાજ કે એની નિશ્ચય મુક્તિ થશે એમાં કદી પણ શંકાને સ્થાન નથી. એટલે શ્રીજી મહારાજના જે શબ્દો અને રહસ્યો જયારે ભક્તજનો જોઈએ ત્યારે મોક્ષના અદભુત રહસ્યો છે. અહીંયા મહારાજ બહુ અદભુત વાત બતાવી રહ્યા છે. મહારાજ કહે કે ઇન્દ્રિયો અને અંતસ્કરણ, ઇન્દ્રિયો અને મન એ જ્યારે બુઠા થઈ જાય ત્યારે જેમ જેમ સારા વિષય પ્રાપ્ત થાય તેમ તેમ તો મૂળગું એનું મન મૂંઝાય. બોલો, મૂળગું મૂંઝાય. નિષ્કળાન સ્વામીને સવારના પોરમાં પારણામાં ગોપાળાન સ્વામી પેંડા મોકલાય, બોલો, પોતાને શિષ્યની સાથે પેંડા મોકલાવ્યા, પણ નિષ્કળાન સ્વામી પારણું ન કર્યું, જોડે ખભે નાખીને હાલતા થયા. ગોપાળાન સ્વામી હામાં મળ્યા, સ્વામી કે સ્વામી પારણું કરી લીધું. ત્યારે સદગુરુવરિય નિષ્કળાન સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા, સ્વામીને કે સ્વામી કીડી ઉપર આખા બ્રહ્માંડનો વજન મૂક્યો, એ કીડી બિચારી કેમ કરીને ઉપાડી શકે? સ્વામી હવારના પરમાં પેંડા મોકલ્યા, તે કઈ રીતે પાર પડાય સત્સંગમાં? માટે નક્કી કર્યું આના કરતા એકાંતમાં જઈને ભજન કરશું. તમે કલ્પના કરો ભક્તજનો, શું એનો વૈરાગ હશે, શું એને વિશે અડી શકે? કહો, નિષ્કળાન સ્વામી પેંડા જન મૂંઝાઈ ગયા. ગોપાળન સ્વામી કે સાધુરામ પાછા વળો, સ્વામી પાછા વળો, આપની જે ઈચ્છા હોય એ પારણું કરો. અને પછી સ્વામી રોટલો કરાવી રાખ્યો હતો, એ ટાઢો રોટલો અને છાશનું ખુરમું છોડીને સ્વામી પારણું કર્યું. એને વિશે શું કરે? પણ એને એ કોનાથી થાય? તો કે ઇન્દ્રિય અંતઃકરણ જેના બુઠા થઈ ગયો એનાથી થાય, નહીં તો ટંટો થાય. અને ભક્તો, આ વચનામૃત કહેતા મને બહુ આનંદ આવે છે. કાલે જ જ્યારે હું પૂજ્યપાદ ભક્તિ શંભુ સ્વામી સંતો બધા ઠાકોર જમાડતા પરીક્ષણા ફરતા હતા, પરીક્ષણા ફરતા ફરતા સંતોની સામે દ્રષ્ટિ ગઈ, પાર્ષદોની સામે દ્રષ્ટિ ગઈ, એટલે પરસ્પર એવી વાત કરતા હતા કે આપણને શ્રીજી મહારાજના સમકાલીન સમયના સંતોનો જેટલો મહિમા સમજાય છે એટલો આનો નથી સમજાતો, પણ આમ દ્રષ્ટિ નાખીએ તો મહારાજ સમકાલીન સમયમાં તો સંતો મહાબ્રહ્મનિષ્ઠ હતા, પણ ત્યાર પછીનો જે ગાળો, એ ગાળાની અંદર 10-20 જણાનું મંડળ હોય તો એક બે સંતની એવી કહાની લખાણી હોય કે વિષયથી સંપૂર્ણ વિરક્ત હતા. અરે અમદાવાદની મુંબઈની અંદર સંતોને મોકલતા બાળમુકુંદ સ્વામી વખતે, એ વખતે પણ ત્યાં સંતો જાય તો બીમાર થઈને પાછા આવતા. રઘુજી મહારાજે બાળમુકુંદ સ્વામીને પૂછ્યું કે તમારું મંડળ જાય ત્યારે કેમ બીમાર નથી થતું, બીજા કેમ બીમાર થાય છે? ત્યારે સ્વામી કે અમે અમારા મંડળના સંતો નિયમ આપીને મોકલીએ છીએ, ત્યાં જાઓ ત્યારે મિષ્ટાનાદિક જમવું નહીં, એટલે ત્યાં એ જમતા નથી, માટે સાજા રહે, બાકીને ત્યાં જઈને ખૂબ જમે છે અને જરૂર કરતા જાજો, જમવાથી બીમાર થાય છે. આવો જવાબ બાળમુકુંદ સ્વામી આપ્યો. ત્યારે અમે એ વાત કરતા હતા, ધન્યવાદ છે આજે આપણે આ મંડળોની અંદર નાના પાર્ષદથી લઈ અને કોઈ પણ સંતો ભક્તજનો, આવો મહોત્સવ ચાલે પણ સંકલ્પ ન થાય કે ચાલો આજ મિષ્ટાન જમીએ કે ચાલો આજ ભજીયું જમીએ, આ શ્રીજી મહારાજની કૃપા, નહીં તો શું કહેવાય. ખરેખર અમને એમ સંકલ્પ થયો કે શ્રીજી મહારાજને કંઈક નિર્માણ કરાવવું છે. તમે એમ નહીં માનશો, થોડા છે ભક્તો, કદી એમ નહીં માનશો, થોડા છે. આ શબ્દને કાયમ યાદ રાખજો, કાવ જાજા કાગળિયાન, કાવ જાજા કપૂત, હગડી તો મહેડી ભલીન, હકડો ભલો સપૂત. સ્વામીના શબ્દને કદી તમે ભૂલશો નહીં. સ્વામી કે કાવ જાજા કાગળિયાન, કાવ જાજા કપૂત. સ્વામી કે ઘણા બધા કાગળિયા એટલે બકરા, સ્વામી કે ઘણા બધા બકરા ભેગા કર્યા હોય એના કરતા તો હગડી તો મહેડી ભલીન, મહેડી એટલે ભેંસ, 50 બકરા ભેળા કરો અને અડધો અડધો લીટર ડોકા કરે એના કરતા 10-15 લીટર દૂધ કરતી ભગર ભેંસ શું ખોટી એક, અને અનેક કુપાત્ર સંતાનો એના કરતા એક સુપાત્ર સંતાન શું ખોટું, એમ ભક્તજનો આ થોડા લાગે પણ એક કેવા વિરલ છે, પરમાત્માને પામવાના તાન વાળા સંતો મળ્યા છે, માટે બળભાગી છો. અને ભક્તો છેલ્લે આ વચનને પૂર્ણ કરતા તમને કહું, અમને આનંદ છે કે સંતો જેમ નિયમવાળા છે એવા નિયમવાળા ભક્તોને જયારે જોઈએ છીએ ત્યારે હૃદય ગદગદિત બને છે. વાલા ભક્તો, આની અંદર બેઠેલા ભક્તોને ખાસ એક ટકોર કરું છું, કોઈ પણ ભક્તની અંદર વ્યસન હોય, કુટે હોય, કોઈ પણ પ્રકારની ખોટ હોય, એક વાત યાદ રાખજો, તમને જેમ સારા સાધુ જોઈએ છીએ અને સારા સાધુને જેમ તમારું હૃદય પ્રફુલ્લિત બને છે અને હૃદય સંકલ્પ કરે સાધુ આવા જ હોવા જોઈએ, નબળા સાધુને જ્યારે જોવો ત્યારે તમારા હૃદયમાં જેમ દાઝ થાય છે, એમ સંતોના હૃદયમાં પણ જેમ તમને સારા સાધુ જોઈએ છીએ એમ અમને સારા હરિભગત જોઈએ છીએ. પાન જોઈએ, માવો જોઈએ, તંબાકુ જોઈએ, અથવા તો કપાળ ની અંદર તિલક ચાંદલો ન જઈને ત્યારે અમારું હૃદય કુરાઈ જાય છે. જેમ તમને રૂપિયા ગણતા સાધુને ભાળે જાઓ કે સ્ત્રીઓની સાથે વાતો કરતા સાધુને જઈ જાઓ અને હૃદયમાં જેમ દાજ થાય એમ અમારા હૃદયની અંદર પણ એવા ખોટવાળા ભક્તને જયારે જોઈને ત્યારે દાજ થાય છે. માટે તમારે જો સારા સાધુ જોતા હોય તો અમારે સારા હરિભગત જોઈએ છે. અમારી અંદર ખોટ જણાય તો અમને કહેજો, પણ તમારી અંદર ખોટ જણાય તો અમે જરૂર કહેશું, ત્યારે જરાય તમે ઓછું લગાડશો નહીં અને ખોટને ટાળશો તો જ ભક્તો આપણો નિત્ય સંબંધ રહેશે અને ભક્તો તો જ આ વચનામૃત ફલીભૂત થશે કે ઇન્દ્રિય અંતઃકરણ બુઠા થાય અને પરમ સુખની પ્રાપ્તિ થશે. અંતમાં મહારાજ બહુ અદભુત વાત બતાવે. મહારાજ કે એવું સંતના સમાગમ રૂપી નિમિક્ષાણ ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણ ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. મહારાજ કે આવું જ્યાં દેખાય ત્યાં દ્રઢ મન કરીને રહેવું અને ત્યાં જ મોક્ષની આશા રાખવી. એવી રીતે મહારાજ અદભુત રીતે સારંગપુરનું સાતમું વચનામૃત સમજાવ્યું. આઠમું વચનામૃત આપણે આવતીકાલે સમજવા માટે પ્રયાસ કરશું. અત્રે મારી વાણીને અહીંયા વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.